ચાલો નમોકાર મંત્ર બોલીએ છીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોએ સવસામૂણમ, તીન ભુવન મેતા રાગ વિજ્ઞાનતા, શિવ સ્વરૂપ શિવકાર, નમઃ ત્રિયોગ સંહારિકે. આપણે છ ટાળાનો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણા લાસ્ટ સન્ડે આપણે એક્ઝામ થઈ ત્રીજી ટાળની. બધાના માર્ક્સ લગભગ બહુ સરસ છે, ઓલમોસ્ટ બધાના 40 અપ છે. હાઈએસ્ટ માર્ક 50 છે. બીજલ બેન આવે છે ને ડેડિયા, એમને 50 છે. અને પેલા એક મીના આંટી કરીને આવે છે, એમને બી 50 હતા. એ લોકો બેઉને ફૂલ માર્ક છે. બાકી ઓલમોસ્ટ બધાને 48, 48.5, 42, 45, 44 એવી રીતના ઘણા બધાને એવી રીતના છે. ચલો વેરી ગુડ. એક થોડું પેપર રિવ્યુ કરવું છે. હા થોડું એક વી વિલ ગો થ્રુ ઇટ. હાલો તમને ખાલી જોવા માટે જો ફર્સ્ટ ક્વેશ્ચન હતો, એક પાછળ આપી દો નિમેશભાઈ, છે તમારી પાસે એક કુશને આપી દો, એને બી ખબર પડે. જો ફર્સ્ટ ક્વેશ્ચન થયો હતો ગાથા સમજાવો, બહુ સિમ્પલ હતો. આપણી જે છ ડાળાની ગાથા છે એ જ લીધી છે. અને લાસ્ટ ટાઈમ આપણે સેકન્ડ ડાળમાં ફિલ ઇન ધ બ્લેન્કની રીતે ગાથા પૂછી હતી. આ વખતે થોડું ઓપોઝિટ કર્યું છે, ગાથા આપી છે અને તમારે એક્સપ્લેન કરવાનું. તો એ બધું બહુ ઇઝી છે, લગભગ ઓલમોસ્ટ બધાના રાઈટ આન્સર્સ છે. એને ફર્સ્ટ ગાથા અને લાસ્ટ ગાથા એવી રીતના લીધી છે. તો ફર્સ્ટમાં ખાલી સાચું સુખ એનું સ્વરૂપ એની વાત છે. લાસ્ટ ગાથામાં આપણને ચેતવે છે કે ભાઈ કાલ વૃક્ષા ખોવો ન જોઈએ. ઓકે હવે જોડકા જોડો. હવે સેકન્ડ ક્વેશ્ચન છે જોડકા જોડો. એ પણ બહુ સિમ્પલ છે, પણ ઘણા લોકોને વ્રતિ શ્રાવક અને સંવેગ એ બે માં કન્ફ્યુઝન થયું છે. જો કુદેવ શું છે? મૂળતા છે, એક પ્રકારની મૂળતા છે. હવે વ્રતિ શ્રાવક, વ્રતિ શ્રાવક એટલે જ લખ્યું છે કેમ કે અંતરાત્મા છે. ખાલી સમ્યક દ્રષ્ટિ હોય તો એને વ્રત હોય એવું જરૂરી નથી, બરાબર ને? હા. અને જે બહિરાત્મા છે એ તો બહાર છે, વ્રતિ છે એ અંતરાત્મા જોઈએ. એટલે અંતરાત્મા એવી રીતના બેસે છે. સિદ્ધ ભગવાન નિકલ પરમાત્મા છે અને સંવેગ ગુણ જે છે સમ્યક દ્રષ્ટિ ના હોય. હા બરાબર. કયો કોર્સ? અચ્છા આપણે આમાં જોયું તો, જો આઈ વિલ શો યુ, સાથે બુક બી રાખે તો વી કેન સી. પચીસ દોષોની જે ગાથા છે, ગાથા નંબર 12, પેજ 77 મળ્યું બધાને. એમાં 11મી ગાથાનો ભાવાર્થ છે, 11મી ગાથાનો ભાવાર્થ જો એમાં નીચે લખ્યું છે. 8 મધ, 3 મૂળતા, શટ અનાયત અને શંકાદી 8 દોષ, આ પ્રમાણે સમ્યક્તોના 25 દોષો છે. એ 25 દોષો ને ત્યાગીને સંવેદ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રશમ એ સમ્યક દ્રષ્ટિને હોય છે, બરાબર? એવી રીતના સમ્યક દ્રષ્ટિના 4 કોમન ગુણો છે. એના પછી આપણે જે 8 વિશેષ ગુણો જોયા હતા એ અલગ થઈ ગયા. આ 4 વસ્તુ બી આપણે બહુ ડિટેલમાં જોઈ છે કે 8 કેવી રીતના. એની જો ડેફિનેશન જોવી હોય તો પાછળ લક્ષણ સંગ્રહ જે છે પેજ નંબર ઇઝ 95-6. હા આ સંવેગ 96 ઉપર છે. જો સંવેગ ને શું કે છે કે સંસારથી ભય થવો અને ધર્મ તથા ધર્મના ફળમાં પરમ ઉત્સાહ હોવો, આવી ફિલિંગ અંદરથી સમ્યક દ્રષ્ટિ જીવને હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ આવા સંવેગાદી ભાવો નિરંતર ભાવે છે. ક્લિયર? ચલો આગળ. હવે ક્વેશ્ચન નંબર 3, વન સેન્ટેન્સ માં જવાબ આપવાની. વન સેન્ટેન્સ કયો કે વન વર્ડ કયો, કઈ પણ ચાલે. ઘણા લોકો બહુ લાંબા લાંબા આન્સર આપ્યા છે, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, પણ આપ્યા છે તો ઇટ ઇઝ ઓકે, વાંધો નથી. પણ એમાં જે ક્રક્સ નો આન્સર અંદર છે કે નહીં, દેટ્સ વોટ આઈ સી. તો મોક્ષ માર્ગ નું નિરૂપણ કેટલા પ્રકારે છે? બે પ્રકારે, નિશ્ચય અને વ્યવહાર. કોઈક કોઈકે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ ત્રણ પ્રકાર લખ્યા છે, એ બરાબર નથી. એ ત્રણેયની એકતાને જ મોક્ષ માર્ગ કહેવાય છે. એટલે એ અલગ અલગ પ્રકારે વર્ણન નથી, એ ત્રણેયની એકતાનું નામ જ મોક્ષ માર્ગ છે. પછી અવગાહન હેતુ તો કયા દ્રવ્યનો વિશેષ ગુણ છે? આકાશ દ્રવ્યનો વિશેષ ગુણ છે. એમાં એક જણે માગેલી પૂજ્જલ લખ્યું છે, તો એ પણ ખોટું છે. આકાશ દ્રવ્ય. મોક્ષ મહેલ નું પહેલું પગથિયું કયું છે? સમ્યક દર્શન. નિશ્ચય અને વ્યવહારમાં કોણ કોનું કારણ છે? આ ક્વેશ્ચન માં ઘણા બધાને કન્ફ્યુઝન થયું છે. હા, જો આમ જોવા જઈએ તો આપણે ઓવર એન્ડ ઓવર અગેન આપણે 6 ટાળામાં આપણે જ ભણ્યું છે કે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું ડાયરેક્ટ કહી દેવું એ નિશ્ચય છે. હવે વ્યવહાર જે છે એ એકચ્યુઅલી વસ્તુનું સ્વરૂપ નથી, એકચ્યુઅલી તો એ રોંગ જ છે. જેવી રીતના મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવો હોય તો મંદિરમાં દર્શન કરવું એને કહી દેવાય કે ભાઈ આ પણ મોક્ષ માર્ગનો એક રસ્તો છે, પણ એ ખાલી એક કહેવાની પદ્ધતિ છે. એકચ્યુઅલી દર્શન કરવાથી મોક્ષ માર્ગ મળતો નથી, સમજાય? પણ જેને મોક્ષ માર્ગ મળે છે એ દર્શન પણ કરે છે એ અપેક્ષાથી કે ભાઈ ઇવેન્ચ્યુઅલી વેન યુ ગેટ નિશ્ચય મોક્ષ માર્ગ, તો વ્યવહાર એને નિમિત્ત રૂપે સાધન અથવા તો ઉપચારથી કહેવામાં આવે છે કે ભાઈ આ કરીને તમને આ થયું, એ ખાલી એ કહેવાની પદ્ધતિ છે. હવે અલગ અલગ શાસ્ત્રમાં જેને સમયસારાથી મોટા શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો હોય એમાં તો ઉલટું કહેવામાં આવે છે કે વ્યવહાર કાર્યકારી નથી અને નિશ્ચય કાર્યકારી છે, એટલે નિશ્ચયથી વ્યવહારનો નિષેધ થાય છે એમ વાત ત્યાં આવશે. પણ એ કહેવાની પદ્ધતિ અલગ છે. જયારે આપણે ઈ એક્ઝામ લેશું ત્યારે ઈ એક્સપેક્ટેડ આન્સર હશે, સમજાય છે ને? જયારે 6 ટાળાની એક્ઝામ છે તો આ એક્સપેક્ટેડ આન્સર છે કે વ્યવહાર એ નિશ્ચયનું ઉપચારથી કારણ કહેવાય છે અથવા તો નિમિત્તથી કારણ કહેવાય છે, બે એક જ વસ્તુ છે. હવે 2-3 જણનો આન્સર એવી રીતના છે કે ભાઈ સાચું વસ્તુ સ્વરૂપ તો નિશ્ચય છે, વ્યવહાર તો ખાલી ઉપચારથી કહેવાય છે, એટલે બેમાં કઈ સંબંધ નથી. એ વાત પણ સાચી છે, પણ એ મોટા શાસ્ત્રનો સ્વાધ્યાય કરો ત્યારે સાચી છે. અત્યારના 6 ટાળાના પેપરમાં 6 ટાળાનો આન્સર એક્સપેક્ટેડ છે, એ રીતે મેં એમના ત્યાં માર્ક્સ કટ કર્યા છે. અહીંયા આન્સર એમ એક્સપેક્ટેડ છે કે ભાઈ વ્યવહારથી વ્યવહાર એ નિશ્ચયનો ઉપચાર કારણ છે. ચાલો આગળ. 7 તત્વના નામ તો બધાને આવડ્યા છે. અજીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, વિરામ. કયા 3 પ્રકારના જીવ છે? હા, એ પણ બધાનું સાચું છે. 6 અનાયતનના નામ? સેવક. એ પણ બધાના સાચા છે. એક જણે એમાં કુદેવ પ્રશંસક, કુગુરુ પ્રશંસક એવી રીતના પ્રશંસક શબ્દ યુઝ કર્યો છે ઇન્સ્ટેડ ઓફ સેવક. કેમ? એ રોંગ નથી આપ્યું, પણ એક્ચ્યુઅલ આન્સર સેવક હોવો જોઈએ. કેમ કે પ્રશંસક એ વર્ડ ઇન્ડિકેટ કે તમે ખાલી પ્રશંસા કરો છો, મતલબ યુ સપોર્ટ, મતલબ યુ અગ્રી, નોટ ઇવન સપોર્ટ, યુ અગ્રી કે ઓકે બરાબર છે. ઇટ ઇઝ નોટ સફિશિયન્ટલી એમના ફોલોઅર્સ, એટલા ડેડિકેટેડ ફોલોઅર્સ ન કહેવાય. પ્રશંસક શબ્દ ઇઝ નોટ સ્ટ્રોંગ ઇનફ, સમજાય છે ને? જે સેવક શબ્દ છે કે એની સેવા કરે છે, એનો જ માર્ગ બીજે પ્રભાવ ન કરે છે, એ રીતે. એટલે સેવક શબ્દ બરાબર છે. એટલે શટ અનાયતનમાં સેવક શબ્દ વાપરવો જોઈએ. આગળ, નિકાંક્ષિત અંગ કોને કહેવાય છે? હા, કરેક્ટ. જે ધર્મના ફળમાં સાંસારિક સુખોની ઈચ્છા કરતા નથી, કોઈ કાંક્ષા રાખતા નથી, એને નિકાંક્ષિત અંગ કહેવાય છે. બરાબર? એકાદ જણનું એના નિશંકિત સાથે કન્ફ્યુઝન થઈ ગયું છે કે કોઈ શંકા નથી એટલે નિકાંક્ષિત છે, એ બરાબર નથી. અત્યારના કાંક્ષાની વાત છે. બરાબર? આગળ, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે શું? આ ક્વેશ્ચન માં ઘણા બધા ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ છૂટ થી લખો, કેમ કે આમાં તો જેટલું લખવું એટલું લખી શકાય ને. પણ એક વાક્યનો જવાબ છે એટલે ખાલી આ સંસ્કૃતના પદનો શું મતલબ છે એટલું જ એક્સપેક્ટેડ છે. કે ભાઈ સાત તત્વની સાચી શ્રદ્ધાનું ફળમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, એટલો આન્સર પણ હોય તો ઇટ ઇઝ કરેક્ટ. ઘણા લોકોએ આખું હાફ ફૂલસ્કેપ ને એવી રીતના લખ્યું છે, પણ ઇટ ઇઝ ઓકે, વાંધો નથી. વર્ણગુણની પાંચ પર્યાય, વર્ણગુણની પાંચ પર્યાય. જો અહીંયા આઈ વોન્ટ ટુ ગીવ સમ ક્લેરિફિકેશન. અગેન આપણે બુક ખોલીએ. હવે આ પાંચ પર્યાયમાં છે ને બે ત્રણ અલગ અલગ શાસ્ત્રમાં અલગ અલગ વસ્તુઓ આવે છે. હવે કઈ રીતે અલગ છે એ બી હું તમને કહું છું. જો આમાં પેજ નંબર છે આપણે 76 નથી, એની પહેલા હશે 67 છે, મારામાં 67 છે. મળ્યું બધાને? હવે છે ને આ ગાથામાં કે એના ઓલા ભાવાર્થમાં ક્યાંય પાંચ પર્યાયો લખી નથી, ખાલી આ ડાયગ્રામમાં લખી છે. હા હા, આઈ વિલ કમ ટુ દેટ. અગેન આમાં શું આપ્યું છે એ પણ આપણે જોઈ લઈએ એકવાર. જો આ છેલ્લા પેજ પર પણ છે, અહીંયા પેજ 93 જે છે ને ભેદ સંગ્રહ એમાં પણ આપેલું છે. મળ્યું બધાને? ભેદ સંગ્રહ 93 ઉપર. હા, જે ઓલી ગાથા છે ને એની નીચે જો આમાં પાંચ કલર કયા લખ્યા છે, ધેટ આઈ વોન્ટ ટુ ડ્રો યોર અટેન્શન ટુ. અહીંયા લખ્યું છે કાળો, પીળો, લીલો, લાલ અને સફેદ. બરાબર, તો બે વસ્તુ તો કોમન છે, સફેદ ને કાળો તો બધામાં હોય છે. હવે બે કે ત્રણ પેપરમાં આઈ ફાઉન્ડ આઉટ કે એ લોકોએ કાળો, પીળો, લીલો, ભૂરો અને સફેદ એમ લખ્યું છે. બ્લુ એન્ડ સફેદ, બ્લેક ઇઝ નોટ રિટન. એટલે મેં ત્યાં કરેક્શન કર્યું છે કે બ્લેક અને વ્હાઈટ તો કમ્પલસરી છે, એ તો હોવા જોઈએ. બીજી અલગ અલગ બુક્સમાં હવે ઇસ્ટ ઓફ દેશ, અરે દ્રવ્ય સંગ્રહ છે ના, એમાં શું છે કે ત્યાં આજે પીળો, લીલો અને લાલ એ ત્રણે લગભગ આમ સિમિલર કલર છે. કેમ કે લાલ અને લીલો મળીને, ઓકે ઓકે, સી ધ પ્રાઇમરી કલર છે રેડ, ગ્રીન એન્ડ બ્લુ, RGB, રાઈટ? ધેટ્સ વોટ વી સ્ટડી ઇન આર સ્કૂલ, RGB, બ્લેક એન્ડ વ્હાઈટ. ધેટ્સ વોટ વી સ્ટડી ઇન આર સ્કૂલ, ઇન લોકલ સ્કૂલ. તો બ્લેક અને વ્હાઈટ તો બધામાં કોમન છે, સો દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. RGB, રેડ, ગ્રીન એન્ડ બ્લુ આપણને સ્કૂલમાં એવી રીતના ભણાવવામાં આવે છે. અહીંયા શાસ્ત્રમાં ઇન્સ્ટેડ ઓફ ગ્રીન દે રાઇટ રેડ, યલો, બ્લુ, વિચ ઇઝ ઓલ્સો ઓકે, કેમ કે યુ કેન સ્ટીલ મિક્સ એન્ડ મેક ગ્રીન. બરાબર, હવે છ ડાળામાં રેડ, યલો, ગ્રીન લખેલું છે. રેડ, યલો, ગ્રીન, બ્લુ ઇઝ નોટ રિટન. અને દ્રવ્ય સંગ્રહ શાસ્ત્ર જુઓ તો એમાં રેડ, યલો, બ્લુ લખેલું છે. એટલે આમાંથી કોઈ પણ આ ચાર માંથી રેડ, યલો, ગ્રીન ને બ્લુ એમાંથી કોઈ બી ત્રણ લખ્યા હોય તો ઇટ ઇઝ ઓકે, કેમ કે ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ઇન્ટરપ્રિટેશન. પણ બ્લેક અને વ્હાઈટ ઇઝ કમ્પલસરી, રાઈટ? હવે જેને બ્લેક નથી લખ્યા એને મેં ત્યાં કરેક્શન કર્યું છે, અને જેને આ ત્રણ લખ્યા છે એને આઈ હેવ ગિવન ઓકે. બરાબર, આટલું ક્લિયર છે? ઓકે. ઓકે, હવે આગળ વધીએ. ફોર્થ ક્વેશ્ચન, પરિભાષા લખો, ડેફિનેશન લખો. ધ ડેફિનેશન આર વેરી વેરી સિમ્પલ, અને આ બુકમાંથી જ મેં ભાવાર્થમાં જે હોય ને એમાંથી વન સિંગલ લાઈન ડેફિનેશન હતી એ બધી લીધી છે. એમાં છે ને આઈ વોન્ટ ટુ શો યુ, બીજલબેનનું પેપર કોની પાસે છે? આપણ સી, આઈ વોન્ટ ટુ શો યુ ધીસ પેપર, કેમ કે નોટ બીકોઝ એમની પરફેક્ટ છે, પણ બીકોઝ એમની છ ડાળા પ્રમાણે ટુ ધ પોઈન્ટ છે. હા, જે ઘણા બધા લોકોએ છે ને થોડું વધારે ઇલાબરેટ ને ડિટેલ લખી છે, વિચ ઇઝ ઓલ્સો કરેક્ટ. ફોર એક્ઝામ્પલ નિકલ, નિકલ વર્ડ ઇટ મીન્સ કે શરીર રહિત, બસ આટલું જ. પણ પછી આ વેવ ગોન આગળ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ થી રહિત સિદ્ધ પરમાત્મા ખોટું નથી. કેમ કે જો નિકલ ને આપણે સિદ્ધ ભગવાનની સેન્સમાં યુઝ કરીએ દેન ઇટ ઇઝ કરેક્ટ. પણ આપણી છ ડાળાની બુક પ્રમાણે બાય શું કહેવાય, બાય ગ્રોસરી, બાય વોકેબ્યુલરી નિકલ શબ્દ શરીર રહિત, એટલે બધું જ સાચું છે. આઈ હેવ ગિવન કરેક્ટ, પણ આ વર્ડ નો મીનિંગ આપણને ક્લિયર હોવો જોઈએ. પછી એવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય, તો પુદ્ગલ દ્રવ્યની છ ડાળામાં ડેફિનેશન શું છે કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને પુદ્ગલ કહેવાય, બસ આટલું. અથવા તો એનાથી વધારે થોડુંક એડિશનલ જવું હોય તો જે અજીવ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એમ ઇલાબોરેટ કરી શકાય. હવે ઇફ યુ રાઇટ ફર્ધર એક્સ્ટ્રા મોર પુદ્ગલ વિશે તો વી કેન રાઇટ અ લોટ, સો ઇટ ઇઝ નોટ રોંગ. પણ આપણી બુક પ્રમાણે ડેફિનેશન નથી. બાકી એવી જ રીતે દ્રવ્ય નિર્જરા, તો આત્માના શું કહેવાય, આત્માના આલંબન વડે શુદ્ધિની વૃદ્ધિ થતા કર્મોનું અંશે ખરી જવું તેને દ્રવ્ય નિર્જરા કહેવાય. ઓર ઇવન કર્મનું અંશે ખરી જવું તેને દ્રવ્ય નિર્જરા કહે છે, તો દેટ ઇટસેલ્ફ ઇઝ કરેક્ટ. બહિરાત્મા, બહિરાત્માની આ છ ડાળામાં શું છે ડેફિનેશન, જે શરીર અને આત્માને એક માને એ બહિરાત્મા છે. હવે કોઈ કે પછી આગળ જઈને મિથ્યાત્વ, જે મિથ્યાત્વાદીથી દૂષિત છે, રાગ દ્વેષ આદિ પરિણામ કરે છે, તો ખોટું નથી, ખોટું નથી. દેટ ઇઝ ઓલસો રાઈટ, ડેફિનેશન ઇઝ ડેફિનેશન. ઓકે, અને કઈ એક રહી ગઈ, નિશ્ચય સમ્યક ચારિત્ર. તો પરદ્રવ્યનું આલંબન છોડીને આ સેકન્ડ ગાથામાંથી જ છે, પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં લીન થવું એને નિશ્ચય સમ્યક ચારિત્ર કહે છે. રાઈટ, આટલું ક્લિયર. ઓકે, આગળ હવે ભેદ પ્રભેદ લખો. આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આપણી બુકમાંથી સ્ટ્રેટ છે, લગભગ બધાનું કરેક્ટ છે, એક્સેપ્ટ કે કોઈ એકાદ વર્ડ ભૂલી ગયો હોય તો. એકાદ ભેદ, હવે આઠ મદ પૂછ્યા છે તો બે ત્રણ જણ એક બે ભેદો ભૂલી ગયા છે, ઇટ્સ ઓકે, વાંધો નહીં. મેં લગભગ કહ્યું, હા, એ પિતૃત્વ મધ ને માતૃત્વ મધ ડાયગ્રામમાં એવું છે. ઓકે, લેટ મી ચેક. જનરલી આપણે ભાષામાં જાતિ મધ અને કુળ મધ બોલીએ છીએ, આગળ જો ડાયગ્રામમાં પિતૃત્વ અને માતૃત્વ મધ લખ્યું હોય દેન ઇટ ઇઝ કરેક્ટ. હા, પિતૃમધ ને માતૃમધ, ઓકે, વાંધો નહીં, સો યુ કરેક્ટ ઇટ ફોર યોરસેલ્ફ. પિતૃમધ અને માતૃમધ એ લખ્યું હશે તો પણ ચાલશે, કુળમધ અને જાતિમધ ઇઝ ધ પરફેક્ટ વર્ડ ફોર ઇટ. ડીડ આઈ કટ એની માર્ક, આઈ ડોન્ટ નો. પછી આગળ જો, અજીવ, અજીવના તો પાંચ ભેદ છે, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ, બરાબર. બોલે મધના આઠ ભેદ તો એ તો ગાથામાં ક્લિયર લખેલા છે, એમાં ડિટેલમાં નથી જોતા. આગળ સમ્યક્ત્વના અંગ, આ પણ લગભગ બધાને જ આવડ્યા છે, એકાદ કોઈ ભૂલી ગયું છે વચમાં તો એને ત્યાં પછી અંદર એડ કરી દીધા છે. મૂર્તા, ત્રણ પ્રકારની મૂર્તા, દેવ મૂર્તા, ગુરુ મૂર્તા અને ધર્મ મૂર્તા. આશ્રવ, હવે આશ્રવના ભેદમાં જેને ઘણા લોકોએ લોચા કર્યા, તમે શું લખ્યું છે આંટી? દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવ, પાપ પુણ્ય, દ્રવ્ય આશ્રવ, ભાવ આશ્રવ, અથવા એક બીજા બેને શું લખ્યું હતું ભૂલી ગયો, એમણે પણ બીજું કઈક લખ્યું હતું. અને હા, એકચ્યુઅલી આપણી ગાથા પ્રમાણે પાંચ પ્રકાર છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય ને યોગ. દ્રવ્યાશ્રવ, ભાવ આશ્રવ બી કરેક્ટ છે, પુણ્યપાપ બી કરેક્ટ છે, પણ એ બીજા શાસ્ત્રો પ્રમાણે છે, એટલે ખોટું નથી, એ અલગ અપેક્ષાથી ખાલી વાત છે. હવે એક આંટી છે, એમણે ચાર ભેદ લખ્યા છે, મિથ્યાત્વ, અવિરતિ, કશાય ને યોગ, પ્રમાદ નથી લખ્યું. એકચ્યુઅલી એ પણ ખોટું નથી, કેમ કે અલગ શાસ્ત્રોમાં પાંચ ની બદલે ચાર જ કહેવામાં આવે છે.
હા
નહીં, જનરલી જો આપણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય ને યોગ ડિટેલ થી બોલવું હોય તો પાંચ બોલાય છે. બાકી અલગ શાસ્ત્રોમાં ડિટેલ થી ન લખવું હોય તો ચાર બી કન્સિડર કર્યા છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અરે કશાય અને યોગ, એમાં પ્રમાદ કશાયમાં આવી જાય છે. બરાબર, ઘણી જગ્યાએ બે જ લખ્યા છે, મિથ્યાત્વ અને કશાય, તો એમાં બાકીના બધા કશાયમાં ઇન્ક્લુડ કરવાના. સમજાય છે? પણ એ આપણે અંદર સમજી લેવાનું. એટલે એ આંટીનું પણ રોંગ નથી, કરેક્ટ જ છે, પણ આપણી ગાથા જે છે એક્ઝેક્ટ ગાથામાં જ બધા શબ્દ છે ને, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય નહીં યોગ, એટલે એ પ્રમાણે મેં ક્વેશ્ચન પૂછ્યો હતો. ચાલો આગળ વધીએ. અને આ સમ્યક પ્રાપ્ત કરવાનો માર્ગ તમારા શબ્દોમાં કહો, એમાં પણ ઓપોર્ચ્યુનિટી હતી તો ઘણા લોકોએ ઘણું બધું લખ્યું છે. લાસ્ટ ક્વેશ્ચન, ફિફ્થ ક્વેશ્ચન જે છે, એમાં મેં પાછું સ્પેસિફાઈ કર્યું હતું છ ડાળાને આધારે લખજો ભાઈ, નહીં તો આ બી બહુ સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે. હા, એને એસે લખ્યો છે ઘણા લોકોએ, એ જાતનો જ ક્વેશ્ચન છે, એટલે આ એક્સેપ્ટેડ ભાઈ. જે આન્સર એક્સપેક્ટેડ હતો એમાં શું આન્સર હોવો જોઈએ? કે સૌથી પહેલા તો આપણે મોક્ષ માર્ગના બે, જે મોક્ષ માર્ગ એટલે નિરાકુરતા, એ નિરાકુરતા મોક્ષમાં છે અને માટે મોક્ષ માર્ગમાં લાગુ છે, પહેલી ગાથાનું ડિટેલ. એના પછી એના બે પ્રકારે કહેવાની પદ્ધતિ, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચયમાં અરે વ્યવહારમાં સાત તત્વ આદિથી ભિન્ન, અને એવા થવાથી જે સમ્યક દ્રષ્ટિ થાય છે અને 25 દોષ 8 ગુણ આદિ પ્રગટ થાય છે ઈ, અને નિશ્ચયથી પરદ્રવ્યથી ભિન્ન ખરેખર તો આવી રીતના પ્રગટ થાય છે. આ દિસ ઇઝ ધી એક્સપેક્ટેડ આન્સર. કેમ કે આમાં બેઝિકલી આપણે આખી થોડ ડાલ થોડી સમરીમાં લખવાની હતી, એટલે એ એકાદ બે ને તો બહુ મોટું લખ્યું, લગભગ 2-3 પેજ નો આન્સર છે. એટલે એમનું લખવાનું બધું કરેક્ટ છે, પણ એ આ શાસ્ત્ર ના આધારે નથી, એ બધી બહુ ડિટેલ છે. ચાલો કોઈને કઈ ક્વેશ્ચન છે? હવે આજે આપણે થોડું આગળ વધીએ, આપણે આજે ફોર્થ ડાળ શરૂ કરીએ છીએ. ભાઈ ઓલા પેપર આ પાછા આપજો જેના ન હોય. બીજું કોઈ નું છે? જો હવે મારે છે ને, આઈ વોન્ટ ટુ ગીવ યુ હાઈ લેવલ ઓવરવ્યુ ઓફ ફોર્થ ડાલ ટુડે, એટલે આપણને એક આઈડિયા આવે કે હવે ફોર્થ ડાલમાં કન્ટેન્ટ શું આવવાનું છે. અત્યાર સુધી આપણે શું જોયું છે? છ ડાળાની આપણે 3 ડાળ, એટલે લગભગ અડધું થઈ ગયું ને આપણું કન્ટેન્ટ. તો અત્યાર સુધી શું જોયું આપણે? હા, આપણે એમ સમજો અત્યાર સુધી આ એક સંસારની અવસ્થા જોઈ, અથવા લેટ મી મેક ઇટ ધી અધર વે રાઉન્ડ. બરાબર, આ સંસાર અવસ્થા આપણે જોઈ, એમાં 4 ગતિ જોઈ, મનુષ્ય, તિર્યંશ, નરક અને દેહ. જીવ 4 ગતિમાં સંસારમાં ભ્રમણ કરે છે અને કેવી રીતના દુઃખી થાય છે એ આપણે જોયું. બરાબર, હવે ત્યાંથી આપણને શું બતાવ્યું? કે એક અહીંયા મોક્ષ અવસ્થા છે, મોક્ષને આપણે સિદ્ધ શિલાથી દેખાડીએ. તો એક મોક્ષ અવસ્થા છે જે પૂર્ણ નિરાકુર અવસ્થા છે, અને ત્યાં જવાનો એક માર્ગ છે. બરાબર, આ આપણે 6 ડાળાનો કન્ટેન્ટ છે. હવે ધીસ ઇઝ કવર્ડ ઇન ફર્સ્ટ ડાળ, કે 4 ગતિના દુઃખ. આ સેના માટે દુઃખી છે? દેટ ઇઝ કવર્ડ ઇન ધ સેકન્ડ ડાળ. તો એમાં શું આપણે જોયું? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર જોયું ને, આ 3. અને એના 2 ટાઈપના પ્રકાર જોયા ત્રણેયના. કયા 2 યાદ છે? વેરી ગુડ, એક ગ્રહિત અને એક અગ્રહિત. ગ્રહિત એટલે જે આ ભાવમાં નવું ગ્રહણ કરેલું છે એ, અગ્રહિત એટલે અનાદિનું ચાલ્યું આવે છે. હવે થર્ડ ડાલમાં આપણને એમ કીધું કે આજે મોક્ષ માર્ગ જે છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા રૂપે છે. બરાબર, ધીસ ઇઝ અ કોમ્બિનેશન ઓફ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. બરાબર, અને એના ઉપર ચાલીને જીવ મોક્ષ પામે છે. તો મોક્ષ તો આપણને પહોંચ્યા છે 6ઠી ડાલમાં. છઠ્ઠી રાડ માં આપણને મોક્ષ સુધી પહોંચાડશે. તો વચમાની થર્ડ, ફોર્થ અને ફિફ્થ આ ત્રણ ડાલમાં આનું વર્ણન કરવામાં આવે છે. ક્લિયર? આટલું સમજાય છે? ઓકે, હવે થોડું આપણે આગળ વધીએ. તો આ છે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ ઇઝ અ કોમ્બિનેશન ઓફ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. હવે આ સમ્યક દર્શન નું વર્ણન આપણે થર્ડ ડાલમાં બહુ ડિટેલમાં જોઈ લીધું, સમજાય છે? હવે સમ્યક જ્ઞાન નું વર્ણન આવશે અને પછી સમ્યક ચારિત્ર નું વર્ણન આવશે. સમ્યક જ્ઞાન અને આ સમ્યક ચારિત્ર ને બે માં ડિવાઈડ કરશે. કયા બે માં બોલો, કોઈને આઈડિયા છે રફલી? ના, થોડુંક હજી પહેલા. આ જે છે ને શ્રાવક નું સમ્યક ચારિત્ર અને આ મુનિ નું છે. શ્રાવક એટલે ચોથું ને પાંચમું, ચોથું ને પાંચમું ગુણોત્તર બરાબર, અને મુનિ એટલે પછી આગળના ઉપર છ, સાત, આઠ, નવ એવી રીતે. તો આ સમ્યક જ્ઞાન અને શ્રાવકના સમ્યક ચારિત્ર આનું વર્ણન આપણને ચોથી ડાળમાં, અને મુનિના વર્ણન પાંચમું અને છઠ્ઠી ડાળ, અને પછી છઠ્ઠી ડાળનું હાફ, છઠ્ઠીના હાફ સુધી આનું વર્ણન આવશે મુનિના સમ્યક ચારિત્ર. બાકીના આપમાં પછી આગળ હરિયન ભગવાન, શિવ ભગવાન એવી રીતના. આટલું ક્લિયર છે? આના હજી ડિટેલમાં જઈએ? ચાલો હજી આગળ જઈએ. હવે આપણે આ ચોથી ઢાલ લઈએ છીએ. ચોથી ઢાલ તેમાં બે ટોપિક છે, એક સમ્યક જ્ઞાન અને એક શ્રાવકના આચરણ. શ્રાવકનું આચરણ, આ આચરણ એટલે આમ તો વ્યવહાર સમ્યક ચારિત્ર, સમજાય? આપણને સેકન્ડ ડાળની શરૂઆતમાં એક જ ગાથામાં કહી દીધું, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. હવે બાકીની આખી થર્ડ ડાળ, અરે સોરી, થર્ડ ડાળની શરૂઆતમાં આપણને કીધું નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, બાકીની આખી થર્ડ ડાળ, આખી ફોર્થ ડાળ, આખી ફિફ્થ, સિક્સ્થ, એ બધું વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જ વર્ણન આવશે. એટલે આ વ્યવહારથી શ્રાવકના આચરણ એટલે કે સમ્યક ચારિત્રનો એક ભાગ છે. આટલું સમજાય છે? તો મેન આ બે નું ડિસ્કશન ચોથી ડાલમાં આવશે. શરૂઆતની અડધી ગાથાઓ જો હવે આ બુક લઈ લો, એકચ્યુઅલી બુક ફરાવી હોય તો કોઈને બુક જોઈતી હોય તો આમાંથી પાસ બી કરો, એમાં ગાથા તમે ફટાફટ જોઈ શકશો. જો આપણે શરૂઆત ક્યાંથી થાય છે, પેજ નંબર 98 ઉપર છે. મળી બધાને ગાથા નંબર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 1 થી 8 ગાથા સમ્યક જ્ઞાન ઉપર છે. અને આ જે 9th ગાથાથી છે, સોરી 9th ગાથા બી આમાં જ છે. 1 થી 9 ગાથા ની સમ્યક જ્ઞાન, અને પછી 10th થી લઈને લગભગ 15 ગાથા છે આ જ્ઞાનમાં. 10th, 11th, હા 10 થી 15 ઇઝ શ્રાવકના આચરણ ઉપર. આ બાયફોર્કેશન સમજાયું? હવે આના અંદર સબ ટોપિક્સમાં જઈએ છે. આ શ્રાવકના આચરણ તો બહુ સિમ્પલ છે, એમાં છે ને 12 પ્રકારના વ્રતનું વર્ણન છે. 12 પ્રકારના વ્રતનું વર્ણન છે. કોઈ 12 વ્રત સાંભળ્યા છે? બોલો કયા કયા છે, એનું કઈ આઈડિયા કે છે? હા, એટલે મેઇન કેટેગરી શું છે? હા, બહુ સરસ. પાંચ અણુ વ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત. આપણે જ્યારે આ ભણશું ને ત્યારે આના ડિટેલમાં જોશું, પણ એમ સમજો કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો ચોથા ગુણસ્થાનમાં આવ્યા, હવે મુનિરાજ થશે તો છઠ્ઠા સાતમામાં જશે, એની વચ્ચે અહીંયા પાંચમા ગુણસ્થાનમાં છે ત્યારે આ બધા વ્રત ફોલો કરે છે. તો બેઝિકલી હી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર મુનિદશા. તો એ પ્રેક્ટિસ કરવા માટે જે મુનિરાજના મહાવ્રત હોય છે એના માટે થઈને ફોર અ પ્રેક્ટિસ હી ઇઝ ડુઈંગ પાર્શિયલ વ્રત. તો પાર્શિયલ પાંચ અણુવ્રત, શિક્ષાવ્રત અને ગુણવ્રત, એનું ડિટેલિંગ પછી આપણે બહુ અંદર અંદર જોશું. આ શિક્ષાવ્રત એટલે હી ઇઝ નાઉ ટ્રાઇંગ ટુ ગો અબવ એન્ડ બિયોન્ડ હિઝ કેપેબિલિટીઝ અને આઈ વિલ ડુ ધીસ, કે મારે મુનિ થવાનું છે તો આ બધું કરવું પડશે. આ બધા જે છે ને એ બેઝિક વ્રતો છે પાંચ અણુવ્રત, કે ત્યાં જઈને પણ એ જ મુનિરાજમાં એ જ હશે, પણ એ કમ્પ્લીટ ત્યાગ છે. જેવી રીતના હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ પાંચ પ્રકારના પાપ છે, બરાબર. તો હિંસાનો પાર્શિયલ ત્યાગ એ અણુવ્રત અને કમ્પ્લીટ ત્યાગ એ મહાવ્રત. એવી રીતના જૂઠ છે, જૂઠું બોલવું, તો જૂઠું બોલવાનો પાર્શિયલ ત્યાગ એ અણુવ્રત અને કમ્પ્લીટ ત્યાગ એ મહાવ્રત. એટલે પાર્શિયલ ત્યાગ એટલે થોડું જૂઠું બોલાય એમ, થોડું બોલાય અને થોડું ન બોલાય એવી રીતના. હા, એવી રીતના હોય કે અલગ અલગ હોય, કરવું કરાવવું અનુમોદવું, પછી મન વચન અને કાયા. તો એમાં અમુક અમુક વસ્તુનો ત્યાગ હોવો અને અમુકનો ત્યાગ ન હોવો. એટલે હવે કદાચ જેવી રીતના પોતે બોલતા નથી, કોઈના થ્રુ બોલાવતા બી નથી, પણ કોઈ ત્રીજું બોલતા હોય તો ચૂપ રહી જાય છે, એનો ઓપોઝ નથી કરતા એટલે અનુમોદન કરે છે. એ જાતનો અણુવ્રત અણુવ્રત છે. એના પછી વધારે ડિટેલ્સ આપણે જોશું. આ એક્ઝામ્પલ બી મને અત્યારના બહુ એક્ઝેક્ટ નથી, આપણે વધારે ડિટેલમાં જોશું. હવે આ સમ્યક જ્ઞાન જે છે એમાં શરૂઆતની ગાથાઓ છે, દેટ ઇઝ કમ્પેરિઝન, કમ્પેરિઝન ઓફ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં શું ડિફરન્સ છે, અથવા તો એમાં પણ એમ કહે છે કે સમ્યક દર્શન એ કારણ છે અને સમ્યક જ્ઞાન એ કાર્ય છે, એ બધું આપણે ડિટેલમાં જોશું. બેમાં શું ડિફરન્સ છે, આને કેમ કારણ ને કાર્ય કહેવાય છે, એ પહેલી આઈ થિંક 1 અને 2 ગાથામાં છે, એ પણ જોઈ લેજો. પહેલી ગાથા, બીજી ગાથા. પહેલી ગાથાનું ટાઇટલ શું છે, પહેલી ગાથા તો એક મંગલાચરણની ગાથા છે, એટલે સમ્યક જ્ઞાન, ચારિત્રના ભેદ, શ્રાવકના વ્રત અને ધર્મની દુર્લભતા, બરાબર. એક જનરલ ઓવરવ્યૂ આપણને કહી દીધું. પછી બીજી ગાથા જોઈએ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં તફાવત. આગળ પછી ત્રીજી ગાથા જુઓ. હવે અહીંયા આ દિસ ઇઝ 1 અને 2 ગાથા, રાઈટ. ત્રીજી ગાથામાં હવે સમ્યક જ્ઞાનના બે ભેદ કહે છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. એના પણ હવે ભેદ પ્રભેદ કરીને એમાં આપણે ડિટેલિંગ કરશું. તો જો થર્ડ અને ફોર્થ ગાથામાં આઈ થિંક થર્ડ અને ફોર્થ ગાથા પ્રત્યક્ષ પરોક્ષ ઉપર છે. પછી હવેની ત્રણ ગાથાઓ જે છે, ફોર, ફિફ્થ, સિક્સ, સેવન્થ, એઇથ અને નાઇન્થ, આ ફાઇવ ટુ નાઇન એ બધી સમ્યક જ્ઞાનની મહિમા કરવાની ગાથાઓ છે, કે સમ્યક જ્ઞાન શું કામ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી કેવી રીતના પાપનો નાશ થાય છે, કેવી રીતના કર્મનો કર્મ ખપે છે જે અજ્ઞાનીને અનંત જન્મો સુધી નથી ખપતા, એ બધું અહીંયા ફિફ્થ ટુ નાઇન્થમાં વર્ણન, બરાબર. સમજાય છે? તો આવી રીતના ફોર્થ ડાલ અગેન સમ્યક જ્ઞાન અને શ્રાવકના આચરણનું આખું વર્ણન ફોર્થ ડાલમાં આવશે. એમાં શરૂઆતની 1 થી 9 ગાથાઓમાં સમ્યક જ્ઞાન, એના ભેદ પ્રભેદ, એનો મહિમા, એ બધું આવશે. અને પછીની 10 થી 15 શ્રાવકના 12 વ્રતોનું વર્ણન ડિટેલમાં આવશે. આટલો ટોપિક આપણે ફોર્થ ડાલમાં કવર કરવાનો છે. હવે ઇફ યુ લુક એટ 6 ડાલા સ્ટ્રક્ચરલી, તો પહેલી ગાળ જે હતી ને ચાર ગતિના દુઃખો નું વર્ણન, એ થોડું ભાવ પ્રધાન વર્ણન હતું કે આવી રીતના અહીંયા નરકમાં દુઃખ ભોગવે છે, આવી રીતના અહીંયા તિર્યંશમાં દુઃખ ભોગવે છે એવી રીતે. સેકન્ડ ગાળ થોડીક વધારે ફેક્ચ્યુઅલ હતી કે ભાઈ બે પ્રકારના ભેદ છે એમાં, આમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. તો મિથ્યા દર્શનમાં સાત તત્વની ભૂલ છે, મિથ્યા જ્ઞાનમાં જે અનાદિ ટાઈમથી જીવ અને પૂતગલનું મિક્સચર કરે છે એ મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર એટલે શરીરાદિમાં જ લીન છે, અને જે હમણાં આ ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તો કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર. એટલે એવી રીતના ભેદ પ્રભેદ કરીને જાણે આપણને એમ પ્રોપર ટીચિંગ કરાવતા ને આગમનો વિષય જેવી રીતના, એવી રીતના વર્ણન. હવે થર્ડ ડાલ જે હતી, થર્ડ ડાલ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ, થોડુંક એવી રીતના ભેદ પ્રભેદ ને આગમનો વિષય એ પણ છે, પણ ભાવ પ્રધાન બી ઘણું હતું એમાં, કે કેવી રીતના તમને દ્રષ્ટિનો મહિમા છે એ આખું વર્ણન એમાં આવ્યું. આ ફોર્થ ડાલ જે આપણે ભણશું ને એમાં સમ્યક ચારિત્ર આખું વર્ણન એ પાછું આગમ શૈલી છે, ભેદ પ્રભેદ આમાં કયા કયા પાંચ અણુ વ્રત, કયા પાંચ ગુણ વ્રત, કયા શિક્ષા વ્રત, એમાં પછી ઓલા અનર્થ દંડ વ્રત, એના ભેદ પ્રભેદ ને બધું વધારે ડિટેલમાં બધું આવશે. આ સમ્યક જ્ઞાનમાં આ પ્રત્યક્ષ પરોક્ષનું જે વર્ણન છે એ ભેદ પ્રભેદ સમજાવીને આપણને આગમનો વિષય સમજાવે, બાકીનો થોડું અગેન ભાવ પ્રધાન સમજાય છે. પછી પાંચમી ધાર આવશે એમાં તો આખી બાર ભાવના છે એટલે આખું ભાવ પ્રધાન છે. અને છઠ્ઠી ધાર જે આવશે એમાં જે મુનિના 28 મૂળ ગુણ, 28 જે પ્રકારના ભેદો છે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ગુપ્તિ, અરે સોરી ત્રણ ગુપ્તિ, છ આવશ્યક અને સાત અન્ય ગુણ, એ બધાનું પાછું વર્ણન ડિટેલમાં કરાવશે. એ બધું આપણને આ જરાક આવી રીતના આગમનો વિષય સમજાવે છે. એના પછી પાછું ભાવ પ્રધાન છે કે કેવી રીતના મુનિવ્રત પોતાના તપમાં લીન છે, કેવી રીતના ઓલી પ્રજ્ઞા છેણી મારીને શરીર અને આત્માને કે જ્ઞાન અને રાગને ભેદ કરે છે, કેવી રીતના અરિયંત સિદ્ધ અવસ્થા સુધી પહોંચે, એવી રીતના કોમ્બિનેશન થોડું ભાવ પ્રધાન, થોડી આગમની શૈલી, એવી રીતના શૈલીમાં થોડા થોડા ફરકો આવશે આપણે જોશું. તો આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ છીએ, આપણો ટાઈમ પૂરો થઈ ગયો. કોઈને કઈ ક્વેશ્ચન છે? એક ઓવરવ્યૂ આપણે જોયું બરાબર. હવે આપણે એક બે અઠવાડિયાનો ગેપ થશે એટલે આપણે અત્યારના ચાલુ નથી કરતો, ચાલુ પછી પાછળથી કરશું. નેક્સ્ટ સન્ડે આપણે બધા જાત્રામાં હશું ત્યાં, તમને શીખવી ને એવી રીતે. એના પછીનો સન્ડે દિવાળીનો સન્ડે આવશે એટલે મારા ખ્યાલથી બેસતું વર્ષ કે ભાઈ બીજ, એટલે ત્યારે તો હેમંતભાઈ અહીંયા હશે એટલે એ પ્રોગ્રામ હશે, એટલે ત્યારે આપણે પાઠશાળા નહીં રાખશું. એના પછીનો સન્ડે જે હશે ત્યારે આપણે પાઠશાળા રાખશું. એટલે લગભગ સાત તારીખ આવશે કદાચ, એક મિનિટ જોઈ લઈએ. 6 તારીખ આવે છે, 6 નવેમ્બર, એટલે અષ્ટાનિકાનો પહેલાનો સન્ડે છે. ત્યારથી આપણે એટલે 6 નવેમ્બરના પાઠશાળા આપણે રાખશું બરાબર. કોઈ કઈ ક્વેશ્ચન છે? હા, એક જ શાસ્ત્રમાં બધા આગમનું આપણને એમ જાણે નિગોથી લઈને અરિયંત અવસ્થા સિદ્ધ અવસ્થા સુધી લઈ જાય છે એકદમ સ્ટેપ વાઇઝ મેનર. ચાલ તો આપણે જીનવાણી સ્તુતિ કરીએ છીએ. હે જીનવાણી ભારતી તોની જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન છે સૂજે લોકાયો, તો વાણી મસ્તક નમે સદા દે તો હું દે. બોલો જીનવાણી માતનો જય.